માર્ગને ગ્રહણ કરી શકે નહીં. ક્રિયામાં જેને જે દુરાગ્રહ થયો છે એવા મતાર્થી અને સૂક્ષ્મ જ્ઞાનમાં જેને અભિમાન થયું છે તથા જ્ઞાનીપણું માની લીધું છે એવો તે માનાર્થી જીવ પોતાની સાધના પોતે કરી શકે નહીં. સમજવું પણ યથાર્થ અને આચરવું પણ યથાર્થ એમ જે વાતો કરીએ છીએ તે એક સાથે ઘટના છે, સાથેની ઘટના છે. સમજે કોક અને આચરે કોક તેવી વાત નથી. જે સમજે તે જ આચરે અને જેને આચરવું હશે તેને સમજવું પડશે. સમજવું એ પહેલા મૂકવું અને આચરવું એ પછી મૂકવું. સમજ્યા વગર આચરશું નહીં.
અજ્ઞાની અલ્પ પાપનો નવી ભેદ તે જાણે નૈગમ ભંગ પ્રરૂપણા હટવા દે તાણે. 10 વૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે પરમમ નાણમ તવો દયા. હે મુનિ, જેને અહિંસાની સાધના કરવી છે, જેને જીવદયાની સાધના કરવી છે, તેણે તત્વને જાણવું પડશે. જે જીવને જાણતો નથી અને જાણતો નથી, જે અજીવને જાણતો નથી, એ કેવી રીતે જીવદયાનું પાલન કરી શકશે? અહિંસાનું આચરણ કરવા માટે નવે નવ તત્વોને જાણવા જરૂરી છે અને નથી જાણતા તેઓ તે આચરણ કરી શકતા નથી. પહેલા સમજવું અને પછી આચરણ કરવું. જો સમજશો તો આચરણમાં આનંદ આવશે, સુગમ થશે. હું લાઇટિંગને જાણતો જ ન હોઉં અને સ્વિચ ઊંચી નીચી કર્યા કરું તો કંઈ વળે નહીં. મને ખબર પડવી જોઈએ કે વાયર ક્યાં છૂટો પડ્યો છે, ગડબડ ક્યાં થઈ છે, તે પહેલાં સમજવું જોઈએ. આમ યથાર્થ સમજને શાસ્ત્રોમાં વિવેક બુદ્ધિ કહે છે. તો ટૂંકમાં સાર એ આવ્યો કે જીવનમાં સાધના કરતી વખતે અથવા શાસ્ત્રોનું વાંચન કરતી વખતે એની ઘડ બેસાડવી પડે. કપડાની ઘડી વાળો છો ને, ક્યાંય સળ પડવી ન જોઈએ. કપડામાં સળ પડે તે ન ચાલે. કપડામાં સળ બેસાડવી પડે તેમ શાસ્ત્રમાં ઘડ બેસાડવી પડે, આચરણમાં ઘડ બેસાડવી પડે. અને તે ઘડ ત્યારે બેસે કે જ્યારે બરાબર સમજવામાં આવે. યથાર્થપણે સમજે તે જ યથાર્થપણે. આચરણમાં મૂકી શકે. આ 8 શ્લોકમાં એક પ્રસ્તાવનાની વાત કરીને પરમ કૃપાળુ દેવ હવે સીધી સાધનાની વાતોનો પ્રારંભ કરે છે. આ 9મી ગાથાથી 19મી ગાથા સુધી બહુ ગૂંચવણ ભરેલ છે તે સમજીને નિર્ણય કરવો પડે.
એક વાર ખંભાતમાં જમણવાર ની જ્ઞાતિના આગેવાનોએ લોકોને કહી દીધું કે સવારે 9 વાગે થાળી વાટકો લઈને જમવા આવજો. આખી જ્ઞાતિએ જમવાનું છે. પછી રાતના ટ્રસ્ટીઓની મીટિંગ મળી કે શું બનાવું. એક ગ્રુપે કહ્યું મૂંઠાળ બનાવું અને બીજા ગ્રુપે કહ્યું કે બરફી ચૂરનું બનાવું. ચર્ચા ચાલી અને પછી તો બાયો ચડી ગઈ. ચડસા ચડસી થઈ. જે મૂંઠાળ ગ્રુપના હતા તે કહે બરફી ચૂરનું કરી તો જુઓ કેમ થાય છે. તો બરફી ચૂરનું વાળા કહે કે કેમ ન થાય, તમે પણ જોઈ લેજો. સવારે 8 વાગ્યા નિર્ણય થયો નહીં. આખી નાક થાળી વાટકો લઈને આવી. બધા કહે છે કેટલી વાર છે, ક્યાં જમવાનું છે, પણ નિર્ણય થાય તો ને. આ જીવ ચર્ચામાં, માન્યતામાં, કદાગ્રહમાં, પૂર્વગ્રહમાં અટવાઈ જાય છે. તેની ખબર પડવી જોઈએ અને નિર્ણય કરવો જોઈએ.
એક માણસ માંદો પડ્યો ને કુટુંબ ભૂતે એક દીકરો એમ કહે કે ભણસાળી સાહેબને બોલાવો, અને બીજો દીકરો કહે કે મોદી સાહેબને બોલાવો, ત્રીજો દીકરો કહે એમ કહે કે ત્રિવેદી સાહેબને બોલાવો, વળી ચોથો દીકરો એમ કહે પારાજબેને બોલાવો, બાપાને હાર્ટ એટેક આવ્યો છે પણ નક્કી થતું નથી કે ક્યાં ડોક્ટરને બોલાવો. બાપ ઉકલી જાય, ઠેકાણે પહોંચી જાય, પછી ડોક્ટર આવે તો કરવાનું શું? આપણે પણ નિર્ણય કરી શકતા નથી. પ્રત્યક્ષથી કામ થાય કે પરોક્ષથી કામ થાય, આ કાળમાં સદગુરુ છે કે નહીં, હોય તો કેવા હોય, તેમને ઓળખવા કેવી રીતે? જીવને કરવું જ હોય તો કરી શકે છે પણ નખરાથી ન થાય. ગુજરાતીમાં કહેવત છે, જેને નાચું નથી તેનું આંગણું વાપું, આ આંગણું બરાબર નથી એમ કહેવાના બદલે એમ કહે ને તે તારે નાચું નથી કરવું નથી એમ કહે ને જેને કરવું છે તે કરી શકે છે.
એ પ્રસ્તાવનાની ગાથા છે. પ્રસ્તાવનાની ગાથાની અંદર જે જૈન દર્શનના મહાન સિદ્ધાંતો છે, વિવેક અને કાંત દ્રષ્ટિ, એ માટે થઈને કૃપાળુદેવે એ ગાથા મૂકી છે. કોઈ પણ દર્શનને સમજવું હોય, કોઈ પણ તત્વને સમજવું હોય, તો એ તત્વની ભૂમિકા સમજવા માટે, સિદ્ધાંતોની ભૂમિકા સમજવાને માટે જીવને પરમાર્થ દ્રષ્ટિ કેવી હોવી જોઈએ. જો એ દ્રષ્ટિ નહીં હોય તો માત્ર વાંચન કર્યેથી નહીં સમજાય. એટલે આખી તત્વની વાત કૃપાળુદેવને હવે આત્મસિદ્ધિમાં કેવી છે, એ કેવી છે, ત્યાર પહેલાં એણે મતાર્થી જીવ અને મુમુક્ષુ જીવ, એમાં મતાર્થી જીવે કેવી રીતે આ વાત લક્ષમાં લીએ, એ માટે પ્રસ્તાવનામાં ગાથા નંબર 8 આપી છે કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન એ. બહુ મહત્વની વાત મૂકી છે, જ્યાં જ્યાં જે જે યોગ્ય ભૂમિકાએ એ પકડે વાતને, યોગ્યને પકડે, એનામાં વિવેક હોવો જોઈએ. એ કોઈ મતના આગ્રહથી ન પકડે પણ વિવેકથી પકડે, અને તહાં સમજવું તે ત્યાં પૂરેપૂરું સમજે કે શું આવશ્યકતા છે, અને સમજ્યા પછી આચરણ કરે, ત્યાં ત્યાં તે આચરે, જે યોગ્ય સમજ્યો છે તેનું જ આચરણ, બીજું આચરણ નહીં. યોગ્ય કંઈ સમજ્યો છે ને આચરવાનું કંઈક કરે તો એ તો પણ નહીં. આત્માર્થી જન એ કહીને કહ્યું છે કે આખી વાતની આજની વિચારણામાં આવી કે ભાઈ જ્યાં ત્યાગ વૈરાગ હોય ત્યાં ત્યાગ વૈરાગ સમજવો, અને જ્યાં આત્મજ્ઞાન કહ્યું છે ત્યાં આત્મજ્ઞાન સમજવું. ક્રિયાજળને કહ્યું છે કે ભાઈ તારે આત્મજ્ઞાન અનિવાર્ય છે, અને શુષ્ક જ્ઞાનીને કહ્યું છે કે ભાઈ તારે ક્રિયાઓ સમજવી અનિવાર્ય છે. પણ આ બધાની વાત મુશ્કેલી એક જ આવીને ઊભી રહી છે કે એનો માન કસાય બહુ જબરો છે. એટલે સાધનામાં જે શરૂઆતની વાત કરી કે મૂંઝવણ ઘણી છે, ગૂંચવણો ઘણી છે, અને લગભગ મોટાભાગના સાધનો સાધકો એ સાધના શરૂ કરતા પહેલા ગૂંચવાડામાંથી જ નવરા નથી થતા અને સાધના શરૂ જ કરી શકતા નથી. તો કહ્યું છે કૃપાળુદેવે કે આ જો સમજાઈ જાય તો કંઈ પછી મોક્ષ માર્ગ સરળ થઈ જશે, સાધના પણ સરળ થઈ જશે, જેટલા ડગલા ચલાશે તેટલા ડગલા મુક્તિની નજીક ચલાશે. પણ જીવને માન નડે છે, મતાર્થ છે એ માન કસાયનું સ્વરૂપ છે. આગ્રહ છે, કદાગ્રહ છે, હઠાગ્રહ છે, એ બતાવે છે કે જીવની અંદર માન કસાયની ધારા બહુ પ્રબળ છે. એટલે ભગવાને કહ્યું કે માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. અને કબીર સાહેબે કહ્યું કે સાધના કરવા નીકળ્યો ત્યાં બે મોટી તલવાર એને હાથમાં આવી. આપણે આલોચના પાઠ બોલીએ છીએ એમાં આવીએ છીએ કે દો મોટી તલવાર, સાધના કરવા નીકળો ત્યાં બે હાથમાં આવી. તો એ કહે છે એક તો માનની અને બીજી મતની, આ તલવાર આવી છે એટલે સમજવું એને મુશ્કેલ બની ગયું છે, અને સમજ્યા વગર આચરશે શું, એ 10 વૈકાલિક સૂત્રની અંદર ભગવાન મહાવીરે વાત મૂકી છે. સ્વયંભુ આચાર્ય લખે છે કે પઢમમ નાણમ તવો દયા, પેલા જ્ઞાન અને પછી દયા. દયા કરે જાય છે પણ જીવ અજીવનું જ્ઞાન નથી, તત્વનું જ્ઞાન નથી, વિવેક બુદ્ધિ નથી. તો કે જે શાસ્ત્રો વાંચે છે પણ એની ઘોડ બેસાડવી પડે, આ બહુ મહત્વની વાત છે કે જે દ્રષ્ટિથી શાસ્ત્ર લખાયું હોય એ દ્રષ્ટિને સમજવી એનું નામ ગળ બેસાડવી શાસ્ત્રની. કૃપાળુદેવનું કોઈ પદ વાંચીએ તો કૃપાળુદેવની દ્રષ્ટિ શું છે એ રીતે સમજવી જોઈએ, અને કબીરજીનું કોઈ પદ વાંચીએ તો કબીરની દ્રષ્ટિ શું છે એ રીતે. આપણા કપડાની જે ઘડ હોય અને ઇસ્ત્રી કરવા આપ્યા હોય એ પોતે જુદી કરે તો જે ધોબીને દઈ બધા પોતાની ઘડ જુદી કરે તો કે ના, પેલા તારે કપડાને ઘડ બેસાડીને પછી ઇસ્ત્રી ફેરવાય, એમને ઇસ્ત્રી ન ફેરવાય, એમને ઇસ્ત્રી ફેરવે તો ઘડ કંઈ હોય અને બેસાડે કંઈ. એવી રીતે શાસ્ત્ર વાંચન કરતી વખતે એ શાસ્ત્ર કરતાનો શું દ્રષ્ટિ છે, એનો આશય શું છે, એનો હેતુ શું છે, કયા હેતુએ આ શાસ્ત્રનો બોધ આપ્યો છે એ સમજવાનો પ્રયત્ન કરવો. કેમ કે સમજ્યા વગર એને શાસ્ત્રની ઘડ નહીં બેસે, અને યથાર્થપણે સમજે તે જ યથાર્થપણે આચરી શકે. એટલે કહ્યું છે કે આ હવે ગાથા જે આવે છે એને સાધનાનો પ્રારંભ કરવો છે. પણ પ્રારંભ કરતાં પહેલાં ભૂમિકા પકડાવી દીધી કે આત્મસિદ્ધિની વાત ઉપર તું આત્મસિદ્ધિની સાધના કરીશ, પણ પહેલાં ભૂમિકા લઈ લેજે કે અમે જે કાંઈ બધી હવે ગાથાઓમાં વાત ઘણી કરીએ છીએ, ઘણી વાત આવશે, પણ એમાં જ્યાં જે વાત યોગ્ય હોય તે જ તું સમજજે, બાકીની ડાપણ કરીશ મને. આ બહુ મહત્વની વાત છે. મને એક યોગ્ય લાગતું હોય, તમને યોગ્ય બીજું લાગતું હોય, તમારી ભૂમિકા જુદી હોય, બીજાની ભૂમિકા જુદી હોય, બની શકે છે, બની શકે છે. અને ભૂમિકા જુદી હોય એમાં આપણને બહુ સરસ નિયમ આપ્યો છે કે કોઈ જીવની પાત્રતા એક સરખી ખરી તો ન બને. કારણ પાંચ સમવાય કીધા છે, એનું ભવિતવ્ય જુદું છે, એની કાળલબ્ધિ જુદી છે, એને પૂર્વકર્મ જુદું છે, એના પુરુષાર્થની ધારા જુદી છે. તો આ બધું તમે ભેગું કરો ક્યાં? કોઈ બે વ્યક્તિના બે અજ્ઞાનીના એક સરખી ભૂમિકા બને નહીં. તો સૌએ વિવેક પોતાનો વાપરવાનો છે. દવાઓ બધી બધા રોગ માટે બરોબર છે, પણ કયું ઔષધ કોણે લેવું, અને એક જ રોગ માટે બે પ્રકારના ઔષધ, ત્રણ પ્રકારના ઔષધ પણ હોઈ શકે છે. કારણ કે એ રોગની અંદર કોઈ રોગની પ્રકૃતિ કઈ છે, કોઈની કઈ પ્રકૃતિ છે, તો તાસીર પ્રમાણે દવા લેવાય કે રોગ આ થયો છે એટલી દવા ગમે તે ઉપાડીને પી લેવાય નહીં. તો આ વાતને પકડવી પડે, અને એ મુમુક્ષુ સિવાય બીજો કોઈ પકડી ન શકે. વિવેક પોતાનો છે. શું સમજવું? ભૂમિકા પોતાની, પોતે ભૂમિકા સમજી શકે છે. બીજાને કેવી રીતે ખબર પડે કે મારા કસાયોની સ્થિતિ કેવી છે? બીજા એને કેવી રીતે ખબર પડે કે મારો સંયમ કયા પ્રકારનો છે? કંઈ થઈ શકતું નથી, કંઈ કરતો નથી, પ્રમાદનું જોર કેટલું છે બીજાને શું ખબર પડે? નિર્ણય પોતે લેવો પડે. યોગ્ય સમજે તો જ આખી સાધના યોગ્ય થાય, નહીં તો સાધના દેખાવની થાય. લોક દેખાવે સાધના કરવા જાય એ લટકી રહીએ, પછી ચડી રહીએ, થાય નહીં કાંઈ અને પહોંચી શકે નહીં કાંઈ. ખેંચી ખેંચીને દોડી દોડીને કેટલું દોડવાનો છે, થકી જવાનું. કોકના રવાડે ચડી ગયો કે આમ કા સાધના કરે છે, ઓલો આમ કરે છે, ઓલો નાક બંધ કરે છે, ઓલો માથે આમ ચોટલી પકડી રાખે. તું બધું ધંધા ચાળા કરમા. તારી જે પ્રકૃતિ છે, તારી જે તાસીર છે, તારી જે ભૂમિકા છે, એને સમજીને વિવેક પ્રમાણે, યોગ્ય યોગ્ય વિવેક પ્રમાણે સમજતો જા, અને સમજીને આચાર કરતો. આચરવા માટેના માર્ગ અનેક જ્ઞાનીઓએ કહ્યા છે, પણ ગમે તે માર્ગ પકડી ન લેવાય, ગમે તે દવા ન પકડી લેવાય આરોગ્ય માટે. એમ સાધનાના માર્ગ અનેકાંત છે. કોઈને તપ કહ્યો છે, કોઈને જપ કહ્યો છે, કોઈને વૈરાગ્ય કહ્યો છે, કોઈને વયાવચ કીધી છે, જુદા જુદા પ્રકારના યોગ છે, કોઈ ધ્યાનમાં છે. એમ મુખ્ય વાત બે મૂકી છે કે એક શુષ્ક ક્રિયાવાળો છે, એને કહ્યું છે કે ભાઈ આત્મજ્ઞાન જરૂરી છે, તું આત્મજ્ઞાન ઉપર અત્યારે કામ કર, ક્રિયા બંધ કર દે. અને કોઈ શુષ્ક જ્ઞાની છે, એને કહ્યું છે કે તું હવે ચોપડા વાંચવાનું બંધ કર, પેલા કામ શરૂ કર. આવી પ્રકારની આ આઠમી ગાથામાં એટલી અદ્ભુત વાત મૂકી છે, અને એટલા માટે આ નિર્ણય ન થાય ત્યાં સુધી સાધનાનો પ્રારંભ થતો નથી. અને બે દાખલા, જમણવારમાં શું કરવું એમાં ઝઘડા, અને બાપ મરવા પડ્યો છે ત્યારે કયા ડૉક્ટરને બોલાવવો એમાં ઝઘડા દીકરાની અંદર. જેમ કે જેને કંઈ કરવું નથી એ તર્પના રવાડે ચડી જાય છે. મતના અગ્રમાં કોણ ચડે? એનામાં પ્રમાદનું જોર વધારે હોય એ મતનો આગ્રહ બહુ પકડી રાખે. પણ અહીંયા આમ કીધું છે ને, તું શરૂ કર ને ભાઈ કંઈક, એટલે એ કરી છે. હવે આ ગાથા એ આઠમી પૂરી થાય છે. આઠમી ગાથાની આ ભૂમિકા છે અને આઠમી ગાથા ઉપર જ સંપૂર્ણ 142 ગાથાનો મદાર છે. આઠમી ગાથામાં જ સંપૂર્ણ જૈન દર્શનનું રહસ્ય છે. અનેકાંત અને સ્યાદવાદ, વિવેક અને આચરણ, પરમમ નાણમ તવો દયા અને જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. જ્ઞાન અને ક્રિયા બંને જોશે. કોઈ એકાંત નિર્ણય, કોઈ એકાંત નિશ્ચય, એ જો તું તારી માત્ર માન્યતાના આધારે કરી લઈશ તો રખડી મરીશ અને સાધનામાંથી જીવ પાછો ફરશે, થાકી જશે. એટલે આઠમી ગાથા એ પ્રાસ્તાવિક ભૂમિકાની ગાથા છે. સાત સુધીની ગાથામાં તો કીધું કે માર્ગ આ પ્રકારનો છે ભાઈ, ત્યાગ વૈરાગનો, તો જ્ઞાન થાય. પણ હવે સાધનાનો પ્રારંભ કેવી રીતે કરવો, અમારે શું કરવું, આવા ઘણા ઘણા પ્રશ્નો આવશે અને આવશે ત્યારે અમે કહીશું બધું જ. પણ તમારે શું સમજવાનું છે, પોતાને, હા, પોતાની ભૂમિકા અનુસાર તમે વાતને પકડજો. જો પોતાની ભૂમિકા અનુસાર વાતને નહીં પકડશો તો વાત કાંઈ અમે એકને માટે કહેતા નથી, આ તો તમામ જીવો માટેની વાત છે. અને જીવોની કક્ષા જુદી જુદી છે તો એ વિવેક બુદ્ધિ જીવે રાખવી પડશે કે મારે શું સમજવું, અને એને માટે એને મનન ચિંતન વિના પકડાશે નહીં, એને પોતે મનન ચિંતન કરવું જ પડશે. સાધનાના માર્ગમાં જો અનુપ્રેક્ષા ન હોય તો સાધના કદી નહીં થઈ શકે. અનુપ્રેક્ષા એટલે એકને એક તત્વની જુદી જુદી પાસાઓથી, જુદા જુદા પડખાઓથી વિચાર કરવાનો અને વિચાર કરીને નિર્વિકલ્પ થવાનું, એના બધા વિકલ્પોને શાંત કરવાના. અને જ્યારે નિર્વિકલ્પતા થાય ત્યારે કામ કરવાની દ્રઢતા આવે છે. તો એ હવે ગાથા 9 શરૂ થઈ જાય છે. એ 9 શરૂ થઈ જાય છે એની ભૂમિકાથી થાય છે. ચાલો વાંચો આગળ 9.
સાધનાની શરૂઆત ક્યાંથી થાય, પ્રારંભ બિંદુ ક્યાંથી થાય, શરૂઆતનું બિંદુ શું છે, ધ્યાનથી સાંભળજો. કર્મની શરૂઆત નહીં થાય, શરૂઆત નહીં થાય, કર્મકાંડની શરૂઆત નહીં થાય તો શરૂઆત ક્યાં થાય, સાધનાનું મંગલ ચરણ ક્યાંથી કરવું, જીવે પેલા શું કરવું, પરમ કૃપાળુ દેવને બહુ અદ્ભુત વાત કરવી છે. અને એ વાત એ છે કે સેવે સદગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને નિજ પદનો લક્ષ્ય. ટીકા, પોતાના પક્ષને છોડી દઈ, જે સદગુરુના ચરણને સેવે તે પરમાર્થને પામે અને આત્મ સ્વરૂપનો લક્ષ્ય તેને થાય. સેવે એટલે પાસે જાય, બેસે, થોડું સાંભળે તેમને, સેવન કરે જેમ દવાનું સેવન કરે, ખોરાકનું સેવન કરે, પક્ષી જેમ બચ્ચાનું સેવન કરે તેમ સેવન કરે. કોનું? ચરણનું. ચરણ એટલે પગ નહીં, પગમાં શું સેવા જેવું છે. જો ચરણનો અર્થ પગ કરતા હો તો પગને હાથ અડાડો. આપણે પગને માત્ર હાથ અડાડીને નમસ્કાર નથી કરતા, પણ માથું અડાડીને નમસ્કાર કરીએ છીએ. તેમાં સરળતા અને નમ્રતા છે અને તેમાં વિજ્ઞાન પણ છે. જે અંદરની એનર્જી છે તે એનર્જી પગ વાટે જ્યારે બહાર જતી હોય અને તેનો ટચ જો થાય તો જીવનમાં ઘટના ઘટે. સેવે સદગુરુ ચરણને, સદગુરુના ચરણની એ સેવના કરે. આનંદનજીએ કહ્યું છે કે ધાર તરવારની સોહેલી, દોહેલી 14માં ચિંતણી ચરણ સેવા. તેઓ કહે છે કે તલવારની ધાર ઉપર ચાલવું હજુ સહેલું છે તો મુશ્કેલ શું? તો કહે દોહેલી, જેને જીનેશ્વરની ચરણ સેવા, 14માં તીર્થંકરની ચરણ સેવા કરવી દોહેલી છે. ગુરુ પાસે જવું સહેલું, તેમનો ઉપદેશ સાંભળવો તે સહેલું છે, તેમની બાહ્ય સેવા કરવી સહેલી છે, આહાર આદિ દાન આપવું સહેલું, વસ્ત્રો વગેરે આપવા સહેલા. અહીં સેવાનો અર્થ બહુ જુદો થાય.
બસ.
સેવા કરવાની પહેલી શરત, કોણ સેવા કરી શકે એ આપવા પડે, કરણે કઈ મૂકવું પડે,
નમસ્કાર કરવા, આ તો બધો વ્યવહાર ભલે કરો, પણ સૌથી મોટી વાત ત્યાગી દઈ નીચ પગ, પોતાનો પક્ષ છોડીને. માં કહ્યું છે કે માલિક ચક્રવર્તી થાય તો તણખલાની જોડે તેમ ત્યાગી પોતાનો પક્ષ છોડી શકતો નથી. ભગવાન મહાવીરની સામે જમાઈ હતા, તેઓ એ ખોટું છે, હું કહું તેઓ પડી ગયા. મહાવીર સામે તેમણે ભગવાન મહાવીરની પુત્રી પ્રિયના હજાર લઈને જુદી પડી ગઈ. આવા પર પુરુષો એમના જ કુટુંબીજનો વિરોધ પડ્યા અને કહે છે કે ભગવાન મહાવીર કહે છે તે યથાર્થ નથી, હું કહું છું સાચો છે. બધું કરવા તૈયાર, તડકે તૈયાર, ઠંડીમાં ઠરવા તૈયાર અને વરસાદમાં ભીંજાવા પણ તૈયાર. બાહુબલીજી છે કે આ બધું શક્ય છે, વ્યક્તિઓ વિટામિન શક્ય છે, પક્ષીઓ માળા બાંધે તે પણ શક્ય છે, યુદ્ધના ઉતરવું શક્ય છે, ઉભા રહેવું શક્ય છે, પણ નાના ભાઈના ચરણમાં માથું તે શક્ય નથી. કેવળ મહિના મોડા પડ્યા, આપણે અહંકારના કારણે મોડા પડ્યા, પણ આપણને વસવસો પણ નથી.
બસ પછી
ચક્રવર્તી ખંડની સાહેબી છોડી શકે છે, પણ પોતાનો પક્ષ તે પોતાના માન્યતાને છોડી શકતા નથી. શાસ્ત્રોમાં શબ્દ આવે છે નિન્વ, આ નિન્વ એટલે વાત પોતે પકડે અને તે વાત ખોટી છે. જ્ઞાની પુરુષ સામે હાજર હોય અને તે કહેતા હોય કે આ વાત યથાર્થ નથી અને આ વાત યથાર્થ છે એમ જાણવા છતાં પણ તે એ પોતાની વાતને છોડી ન શકે, એવી મજબૂત પકડ તેના મનમાં તેને કહેવાય છે નિન્વ. સત્પુરાણમાં ચરણમાં બેસવું એટલે એટલા માટે સહેલું નથી, ત્યાં બેસતા પહેલા પોતાનો પક્ષ પોતાની માન્યતા છોડવી પડે છે. પોતાનો પક્ષ છે એટલે પૂર્વબદ્ધ પોતાનો મત છે તેને છોડવા પોતાની માન્યતા છોડવી પડે છે. જેને પોતાનો પક્ષ છે એટલે પૂર્વબદ્ધ પોતાનો મત છે તે છોડવો પડે. પૂર્વગ્રહ યુક્ત મન વ્યક્તિને જોયા પહેલા જે પોતે પહેલા પૂર્વગ્રહથી યુક્ત થઈ જાય છે. પૂર્વ એટલે પહેલા અને ગ્રહ એટલે પકડ. જાણ્યા પહેલા મળ્યા પહેલા જે પોતાની અંદરમાં પકડ થઈ જાય છે તે રહી જાય છે, એટલે પહેલાનો મત અને પોતાના મતમાં આગ્રહ અને આગ્રહ સાથે માન એ કવિએ કહ્યું છે. મર્કટ્ય સુરપાનમ તત્વ વિશ્વકલ દર્શનમ તત્વ તન મન કેમ ભૂત સચરો જતા તથા ભવિષ્ય.
શ્લોક બહુ મજાનો છે. એક વાંદરો તેને મદિરા પીધી, દારૂ પીધા પછી તેને વીછી કરડ્યો, ડિસ્કો ડાન્સ ચાલુ થશે, પછી તો શું બાકી રહે, અને તેમાં ભૂતનો પ્રવેશ થયો. હવે વાંદરાભાઈ શું ન કરે એ મને કહો. સમજાય છે? યશોવિજયજી મહારાજે કહ્યું છે એક તો 20 અને પાછું વધારે, ડાલડામાં નહીં, તેલમાં નહીં, ચોખા ઘીમાં નહીં, શું બાકી રહે. એક તો પોતાનો પક્ષ, એમાં આગ્રહ ભળે, આગ્રહ સાથે પાછું માન ભળે, આ ત્રણ ભેગા થયા હોય, આવો પક્ષ પોતાનો હોય, સદગુરુ પાસે જ્યારે જાઓ ત્યારે એ પક્ષને ત્યાગી દઈને જાઓ. જનક વિદેહીને મળવા કોઈ સંન્યાસી આવ્યા, એક કમંડળ અને એક દંડક, તેની પાસે સાધન હતું. સિક્યોરિટીએ ઓફિસરને કહ્યું અમારે જનક વિદેહીને મળવું છે, રજા વગર નહીં મળાય. તો કહે પૂછી આવો અને કહેજો કે કોઈ સંન્યાસી આવ્યા છે. જોકીદાર જનક વિદેહી પાસે ગયા અને કહ્યું સંન્યાસી દરવાજે ઊભા છે, આપને મળવા ઈચ્છે છે. જનક વિદેહી કહે એમને એમ કહેજો કે એ બધા શાસ્ત્રો હેઠા મૂકીને આવે,
શસ્ત્રો
બધા શસ્ત્રો હેઠા મૂકીને આવે. ચોકીદારે કહ્યું કે આવો, પણ બધા શસ્ત્રો નીચે મૂકીને આવો. અરે જનક વિદેહી એ શું સમજે છે, મારી પાસે તલવાર બરછી કંઈ નથી, અને થોડો હું આતંકવાદી છું કે ટાઈમ બોમ્બ લઈને આવ્યો છું. સંન્યાસી કહે, સંન્યાસી હતા, વિવેકી હતા, બીજી વખત કેવડાવ્યું, મેરી પાસ કુછ હે નહીં, ક્યુ આપ ના કહેતે હો. જનક વિદેહે કહ્યું કે હે ઉનકે પાસ બહુત શસ્ત્ર હે, યહ સબ છોડ કે આયેંગે તબ હમારા મિલન હોગા, ઉનને ઉનકે બિના નહીં હોગા. પછી ખ્યાલ આવ્યો કે હું સંન્યાસી છું અને મારી પાસે તો ઘણા શસ્ત્રો છે. હું વેદાંતી છું, વેદો જાણું છું, ઉપનિદેશોમાં પારંગત છું, મારો મોટો આશ્રમ છે, મારે હજારો શિષ્યો છે. સંન્યાસીને ભાન થયું કે મારી પાસે મોટામાં મોટું શસ્ત્ર તે શાસ્ત્રો છે. હું શાસ્ત્રોનો ભંડાર લઈને જઈ રહ્યો છું. શાસ્ત્રો ખોટા નથી, પણ શાસ્ત્રોને શસ્ત્રોમાં ફેરવવા ખોટા છે. આ શાસ્ત્રો લડવા કે પક્ષપાત માટે નથી, મત સ્થાપન કરવા માટે નથી. પરમ કૃપાળુ દેવે કહ્યું છે કે
બસ ગાથા 9 શરૂ થાય છે. 9મી ગાથાનો પાઠ કરીએ સમૂહમાં. સેવે સદગુરુ ચરણને ત્યાગે દૈની જપ પામે તે પરમાર્થને નિજ પદનો લેલક્ષ. અદ્ભુત વાત શરૂ થાય છે. એક પછી એક જુદા જુદા રહસ્યો ખુલતા જશે. પરમ કૃપાળુ દેવ મોક્ષ માર્ગની સાધનાની જુદી જુદી ચાવીઓ આપતા જશે. કેટલીક ચાવીઓ એકબીજાના વિરોધમાં પણ હશે, કેટલીક વાતો પરસ્પર સુસંગત પણ નહીં જણાય, પણ બધી વાત આમ જ હોવી જોઈએ એવો મત લઈને ચાલશો નહીં. જ્યાં જે છે તે સમજવા પ્રયત્ન કરજો અને પછી સંધિ કરવાનો પ્રયત્ન કરજો. શરૂઆત ક્યાંથી થાય છે? શરૂઆત સદગુરુના બોધથી થાય. સદગુરુનો બોધ મળે તો વાત થાય, ત્યાં સુધી વાત પકડમાં ન આવે. જો એમનેમ થયું હોત તો અનાદિકાળથી સાધનાની શરૂઆત કેમ ન થઈ, અને સાધના થઈ હોત તો સિદ્ધિ કેમ ન થઈ, પરિભ્રમણ કેમ ચાલુ રહ્યું? આ પહેલો વિચાર પોતાને આવે કે નિજ મતીએ નિજ કલ્પનાએ અનંતકાળ સુધી પરિભ્રમણ થયા, છતાં પરિભ્રમણના હેતુઓ તો એમનેમ રહ્યા છે. માર્ગ મળ્યો નથી એ હકીકત છે, ગતિના આવાગમન ચાલુ છે એ હકીકત છે, પરિભ્રમણ ઊભો છે એ પણ હકીકત છે. તો વિચાર કરવો પડશે કે ખૂટે છે શું? તો યથાર્થ સમજણ નથી. આચરણ ઘણું કર્યું છે પૂર્વની અંદર, અનંતકાળમાં આચરણ ઘણું કર્યું છે, વિદ્યાભ્યાસ કર્યો હશે, દીક્ષાઓ લીધી હશે, કષ્ટકાય ક્લેશ તપ કર્યા હશે, યમ નિયમના છંદની 3 ગાથાઓ વાંચી જવી, શું નથી કર્યું? ખૂટે છે શું? સમજણમાં ક્યાંક ખામી રહી ગઈ છે. અને સમજણ તને મળે ક્યાંથી? સદગુરુ સિવાય ક્યાંયથી સમજણ મળે નહીં. કોઈ ઉપાય નથી બીજો જગતની અંદર. અજ્ઞાનીઓનું ટોળું છે, માં અજ્ઞાનીઓ પાસેથી આપણે માગણી કરીએ તો માર્ગ ક્યાંથી મળે? આનંદ ગંજીએ કહ્યું કે અંધો અંધ પલાય એવો આ સંસારનો ખેલ છે. તું જેને પકડીને જેની પાછળ ચાલે છે એ પણ આંધળો છે. આ બધા વાદ વિવાદની અંદર, માન મત કસાઈની અંદર, સંઘ સંઘાડાની અંદર, ગચ્છ ને એના બધા બહુમાનની અંદર નવરા પડતા નથી. આની પાસેથી માર્ગ કેવી રીતે મળશે? તો શરૂઆત બસ ક્યાંથી કરવી? ખૂબ મહત્વના તબક્કામાં આપણે પ્રવેશ કરીએ છીએ અને 19મી ગાથા સુધી આ બધું આવશે. એક એક ગાથા આપણને એમ લાગશે કે આ ગાથા કીધી તો આ તો આને આમ બીરું છે, આનો આમ છે, આ છે, કંઈ કહેલા કરશે. મનમાં તોફાન કાંઈ ઓછું નથી થશે. પણ હવે 8મી ગાથા ધ્યાનમાં રાખવાની છે કે અનેકાંત દ્રષ્ટિ અને વિવેક બુદ્ધિ. એટલે બધી ગાથાનો તારડો મળી રહેશે, સમન્વય થશે, સંધિ થશે, સમજણ આવશે, અને યથાર્થ સમજણ આવશે તો યથાર્થ આચરણનો પ્રારંભ થશે. ખૂબ ધીરજપૂર્વક, શાંતિપૂર્વક, ઉપયોગપૂર્વક, એકાગ્રતાપૂર્વક. આપણે જોયું વાંચવામાં કેટલી ગરબડ થાય છે આપણી. સરસ મજાની ગુજરાતી ભાષા છે, સારી મજાની, સરળમાં સરળ મુનિશ્રીની શૈલી છે, અને લખાણ અને પ્રિન્ટિંગ પણ બહુ સ્પષ્ટ છે. તોય એક પેરેગ્રાફ હોય એટલે ઓછામાં ઓછી 8-10 ભૂલો આપણી હોય છે. વાંચીને આવો, ખબર નથી આવતીકાલે આપણે વાંચવું પડે, એટલે રોજ ઘરે 2-4 પાના તો વાંચી જ લેવા, કે આપણા ભાગે વાંચવાનું આવે ત્યારે એ વાંચન એવી રીતે થાય કે એટલીસ્ટ એ તો શુદ્ધ થાય. પછી સમજની વાત પછી આવે છે, પેલા વાંચન શુદ્ધ થવું જોઈએ. એક અને બીજી વાત કે વાંચવાની એક બીજી પદ્ધતિ છે, જો કવિ વિષય નથી મારો ગુજરાતીનો, પણ વાંચવું કેવી રીતે, કે એક લીટી ક્યાં પૂરી થાય ત્યાં અટકવું. આ તો એક લીટીનો બીજી લીટીનો શબ્દ જોડીને પછી અટકી જાય, એટલે કાંઈ ખબર જ ન પડે શું વાંચ્યું છે. વાંચન તો એવી રીતે હોય કે આપણે વાંચીએ એમાં પોણી વાત આપણને સમજાઈ જવી જોઈએ. જ્યાં પ્રશ્નાર્થ આવે છે ત્યાં પ્રશ્નાર્થ થવો જોઈએ, જ્યાં આશ્ચર્ય ચિહ્ન આવે છે ત્યાં આશ્ચર્ય થવું જોઈએ. જ્ઞાની લખે કે આમ કેમ, ક્યાંથી શરૂ કરવું, એ બોલીએ ત્યાં આપણને ખબર પડે કે આ વાતની અંદર શું કહેવા માગે છે. એમ કે ભાઈ સાધનાની શરૂઆત ક્યાંથી થાય, આ વાંચ્યું તો તરત જ ખબર પડે સાંભળનારને કે કંઈક નવી વાત આવે છે. હવે ક્યાંથી શરૂ કરવું, શરૂઆતનું બિંદુ શું છે, લ્યો આ વાંચ્યું મેં કે શરૂઆતનું બિંદુ શું છે. આ તો શરૂઆતનું બિંદુ શું છે ધ્યાનથી સાંભળજો, કર્મથી પછી શરૂઆત નહીં. ક્યાંથી ક્યાં વાંચે, અડધી લીટી અહીંની, અડધી અહીંની, એક શબ્દ અહીંથી જોડો, બીજો અહીંથી જોડો, એનું કારણ છે અભ્યાસ નથી. છાપા વાંચવાની ટેવ સિવાય બીજું કાંઈ રહ્યું નથી. ગ્રંથ વાંચો, સારું સાહિત્ય વાંચીએ અને વાંચતા શીખીએ, કંઈ વાંધો નહીં. આપણા સ્વાધ્યાય વર્તુળની અંદર એક લાભ તો થયો મેં જોયો, આ 15-20 વર્ષથી બધાને કંઈક વાંચવાની ટેવ પડી છે. જ્ઞાનીના ગ્રંથો વાંચવા, શાંતિથી વાંચવા, અને વાંચવું એવી રીતે કે વાંચતા જ સમજાઈ જવી જોઈએ. શૈલી એવી વાંચવાની આપણી કે વાંચતા જ સમજાઈ જવું જોઈએ, સાંભળી તરત જ વાત પકડી લઈએ કે આ શું કહેવા માગે છે. એ બી સરસ રીતે કરજો, એટલે આપણને બંને લાભ થશે. એક તો જે સદવાંચનનો માવરો છૂટી ગયો છે અનંતકાળથી, સદવાંચન હવે થતું જ નથી. તમે કહો તો ઘરની અંદર એમ કે હું જપ કરવા બેસી જાઉં, માળા કરી લઈશ, મારો નિત્યક્રમ કરી લઈશ, ખમાસણા 25 દઈ દઈશ, પણ આપણે કહીએ તો 2 પાના કૃપાળુ દેવના વચનામૃતા વાંચ, શાંતિથી વાંચ, સારી રીતે વાંચ, એમાં તને અધ્યાત્મની ભાષા એવી સાદી જીવન ગ્રંથમાં તો બહુ જ જબરજસ્ત સિદ્ધાંતની વાતો છે, પણ કૃપાળુ દેવનું એક પત્ર વાંચે એમાં તો કેટલાય સિદ્ધાંતો સરળતાથી આવી જાય, અને જરાક ઊભો રહીએ સમજાઈ જાય. તો પેલા વાંચવાનું શરૂ કરો, અને જેને વાંચવામાં તકલીફ હોય, જેને એમ થાય કે અમને વાંચન હજી બહુ મહાવરો નથી, એટલે એકલા વાંચનથી પકડાતું નથી, એને લખવું, લખવું જ, કોઈને બતાવવા માટે નહીં, ક્યાંય પબ્લિશ કરવા માટે નહીં, ક્યાંય છાપામાં દેવા માટે નહીં, માત્ર પોતા માટે. પોતાની નોટબુક મોટી જાવડી જેવી છે આ પુસ્તક એવડું સામે, અને એ પેરેગ્રાફ લખી નાખવાનો, એક પત્ર લખી નાખવાનો, એક પાનું લખી નાખવાનું, જે લખ્યું છે લખતા જોજો, ખોટું લખાશે નહીં. જેવું લખશો એટલે તરત ખબર પડશે કે શું લખવાનું છે મારે, એટલે સામે આમાં જોવું પડશે, જોશો એટલે ખબર પડશે, એટલે સાચું લખાશે. લખવાથી આ વાંચન દ્રઢ થશે, શુદ્ધ થશે, એટલે લખવાનો માવરો રાખો રોજ. જો સાચો આ કાળની અંદર ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાને કહ્યું કે અમે 12 પ્રકારના તપ કયા છે, એમાં 6 બાહ્ય અને 6 આભ્યંતર, પણ એમાં સૌથી શ્રેષ્ઠ તપ કયું, સ્વાધ્યાય. ન સ્વાધ્યાય સમો તપો કલિકાલે વિદ્યતે. આ કળિયુગની અંદર તમારી પાસે સ્વાધ્યાય જેવું કોઈ તપ નથી, કર્મના ભૂક્કા બોલાવી દેશે. કારણ કે સ્વાધ્યાય સીધો વિચારને સ્પર્શે, સ્વાધ્યાય સીધો જ્ઞાનને સ્પર્શે છે. આ ચિનગારી ક્યાં લાગે છે, સિદ્ધિ જ્ઞાન સાથે, જ્ઞાનની જ્યોત પ્રગટે છે. અને આ સ્વાધ્યાય આપણે ન કરીએ, અડધો કલાક ટીવી સામે બેઠા રહીએ, નિત્ય કર્મના નામે 15-20 મિનિટ બીજું જે કંઈ કરવાનું કરી નાખીએ, પણ તું પુસ્તક હાથમાં લે, વચનામૃત નહીં તો બીજું કોઈ સારું શાસ્ત્ર જે ફાવે તે લઈને બેસો અને લખો. લખવાથી જુઓ કે કેટલી શુદ્ધિ થાય છે વિચારોની, કેટલા આપણે સ્પષ્ટ થઈએ છીએ. આપણે કોઈને બતાવવું નથી, આપણી જાતને તૈયાર કરવી છે કે પ્રભુ અમે તમારા બોધને પાત્ર થઈએ, ઝીલી શકીએ એટલી તો અમારામાં યોગ્યતા આવે. તો એ માટે થઈને આ પ્રયત્ન કરવો જોઈએ. જેણે જેણે કર્યો છે ને પૂછજો કે તમને લાભ શું થયો છે. ભારતીબેન, જો લાભ થયો હોય તો બીજાને બતાવજો. વર્ષી તપ કરવા, આ સાચો વર્ષી તપ છે. રોજ જ્ઞાનનો એક પાઠ લખવો, ન હોય તો બીજે દી અપવાસ કરજો. આ વર્ષી તપ માંડો, સ્વાધ્યાયનો વર્ષી તપ, બહુ આનંદ આવશે. અને એનું પારણું કોઈએ કરાવવાની જરૂર નથી, અંતરની અંદર પ્રસન્નતા અને આનંદનું એનું રોજ પારણું થશે. જ્ઞાનની ઉપાસના સાધના કરો. સાચું વાંચતા નથી આવડતું, એને કારણે સાચું સાંભળતા પણ, હું આ કંઈ વધારે પડતું નથી કહેતો, બહુ અનુભવથી કહું છું કે સાંભળું પણ અડધું નીકળી જાય છે, ક્યાંનું ક્યાંય વયું જાય છે, વાત કહેવાય કાંઈ ને, સમજે કાંઈ ને, પકડે કાંઈ ને, બોલે કાંઈ. એનું કારણ કે નથી એને હજી ભાષા સાથે, બોધ સાથે એની એકાત્મતા થઈ જ નથી. એટલે એને પત્રો તો કૃપાળુદેવના બધાય વાંચે, છતાં છટકી જાય છે ઘણું. અને સાંભળવામાં પણ સ્વાધ્યાય થાય છે. આપણે આપણે ક્રમ રાખ્યો છે કે એકય પત્ર છૂટે નહીં, ક્રમસર પત્ર લેવાના. એટલો હોવા છતાં કેટલી વસ્તુ છૂટી જાય છે. આ જે છે ને કૃપાળુદેવે આમાં એક મૂક્યું છે કે આપણે બોધ સાંભળવતા પહેલા અને બોધ વાંચતા પહેલા આપણા મનમાં કેટલાય વિચારો ગ્રહણ કરી રાખ્યા છે, એ જ આવે છે. એટલે ઘણીવાર કોઈ સામો કંઈ કહીએ ને તો એ સાંભળવાને બદલે આપણા મનમાં જે ઘોડાતું હોય ને, ગુમરાતું હોય, પૂર્વગ્રહ, એ જ આપણને હું જે કે આમ જ કીધું એને આમ જ કહ્યું. અને સાંભળ્યા પહેલાં આપણે પછી ઓલા કે પણ તું સાંભળતો ખરો, મેં ક્યાં કીધું છે, ત્યારે આપણને ખ્યાલ આવે કે આ વાત ક્યાંથી આવી. તો મારા મનની અંદર પહેલેથી જ ભૂમિકામાં જ હતી. પૂર્વગ્રહ આને કહેવાય છે કે કોઈ વ્યક્તિ આમ જ બોલશે, હમણાં આવીને દેકારો કરશે એમ માન્યું હોય અને ખરેખર ઓલો વિનયથી વાત કરે તો આના મગજમાં બેસે નહીં. એમ આ પ્રકારનું વાંચન, પૂર્વ વાંચન કરવાથી પૂર્વગ્રહ વયા જશે, આપણે વિચારેલી વાત છૂટી જશે અને જ્ઞાનીએ કીધેલી વાત પકડાતી જશે. ચાલો આ તો જરા વિષયની બહારની વાત થઈ. જે શરૂ કરવું છે અહીંયા હવે કહે છે કે શું કરવું, ક્યાંથી શરૂઆત કરવી, તો આપણે એ છે જ્ઞાનીના બોધ સિવાય જગતના અભિપ્રાયથી આ જીવ જ્ઞાન પામ્યો છે એટલે એને મિથ્યાત્વ વધતું જાય છે. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામે છે તે જીવને સમ્યકત્વ થાય છે. કૃપાળુદેવે આ એક વાક્યમાં પ્રારંભ લખ્યો છે પત્રની અંદર કે આપણી પાસે જેટલું જ્ઞાન છે ને એ બધું જ અજ્ઞાન છે. એનું કારણ કે કેના બોધ ઉપર આપણું જ્ઞાન છે, જગતના બોધ ઉપર. આધાર શું છે, એનો સ્ત્રોત શું છે, એનું મૂળ શું છે, તો કે જગતનો અભિપ્રાય. તો જગત જ્ઞાની કે અજ્ઞાની, તો એના આધાર ઉપર આપણું છે બધું. મંડાણ એના ઉપર થયું છે, પાયો શું છે, મંડાણ સેના ઉપર કર્યા છે. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી, હવે જ્ઞાનીના ઉપદેશમાં જ્ઞાનીનો અભિપ્રાય છે, એનાથી બોધ પામે છે, એ જીવને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. તો અહીંયા પહેલી વાત કરીશ, સાધનાની શરૂઆત તું ક્યાંથી કરીશ, તારી મેળે કરીશ, સ્વચ્છંદથી કરીશ, તું જેટલું જાણે છે એના આધાર ઉપર સાધનાની શરૂઆત થશે? તો કે છે ના, નહીં થાય. સદગુરુનો બોધ જોશે, સદગુરુના બોધ વિના નહીં થાય. તો એ વાત કરીને કહ્યું કે સેવે સદગુરુ ચરણને. કૃપાળુ દેવની વાતમાં મુનિશ્રીએ સરસ કીધું, જો પાછો અવડો આવેલો. શું કીધું? સેવે સદગુરુ ચરણને. શું કરવા માંડો? પગ બદામમાં પગે પડે, ઊંધો પડી જાય. એને એમ કે બસ આપણે કીધું સેવે સદગુરુ ચરણને. ચરણ એટલે આજ્ઞા, પગ નહીં. પણ આ જીવને મગજમાં શું છે? ચરણ એટલે એટલું બધું બેસી ગયું છે, એટલું બધું બેસી ગયું છે એટલે એના મગજની અંદર છેલ્લું તરત જ આવે. એટલે ક્યારે કે ભાઈ અહીંયા સેવન કરવાનું છે, સદગુરુના ચરણની સેવા કરવાની છે. તો કે કેવી રીતે થાય? આ તો નવી વાત આવી. તો બીજી લીટી કીધી, ત્યાગી દઈ, સદગુરુ પાસે જા, એનો બોધ વાંચ અથવા સાંભળ. એની સેવા કરવાની એક પદ્ધતિ શું છે? કે તારો મત તારે છોડી દેવો. આ પદ્ધતિ, આ એની ટેકનિક, આ એના ચરણ સેવાની આ રીત. એહી અનાદિ રીત પાવે નહીં ગુરુ ગમ બિના, એહી અનાદિ રીત. આ આપણને પદમાં કયું કૃપાળુ દેવે, પણ આપણને ક્લિક થાય નહીં, ક્યાંય અનુસંધાન થતું જ નથી. ઓલું અહીંયા સાંભળી લે ને ઓલું અહીંયા સાંભળી લે, બેનું ક્યાંય પાછો સમન્વય થાય જ નહીં. અનાદિની રીત આ છે, કારણ કે અનાદિથી જીવ પોતે પોતાના અજ્ઞાનથી જ પ્રયત્ન કરે છે ને એને કારણે એનો અંત આવ્યો નથી. જ્યારે એને આવી રીતે સદગુરુના બોધથી એની દ્રષ્ટિ ખુલે છે, પછી સાધનાની દિશા પલટાઈ જાય છે. એ અંતરલક્ષી થાય છે, એનો ઉપયોગ અંતર્મુખ ઉપયોગ થાય છે અને સાચી સાધનાની પ્રારંભ થાય છે. કેમ કે નિજ સ્વરૂપનો લક્ષ્ય બંધાઈ ગયો, તો નિજ સ્વરૂપને સહજ બનાવવાનું છે. એમાં રહેલી જેટલી મલિનતા છે, કર્મના કલંકો છે, એ બધા દૂર કરવાના છે. પહેલાં દેખીતા બધા કષાયો છે, તૃષ્ણાઓ છે, વાસનાઓ છે, એ બધી શાંત કરવાની છે. આ માર્ગ છે. તો કહ્યું કે ત્યાગી દઈ નિજ પક્ષ બહુ આક્રમ આકરી સરહદ છે. આક્રમ આકરી શરત હોય તો એ છે કે ભાઈ તું આને. અને ઉદાહરણ આપ્યું છે કે મહાવીરના જમાઈ પણ મહાવીરથી જુદા થયા, મહાવીરની દીકરી પણ જુદી થઈ ગઈ છે. જ્યારે મતાગ્રહ આવે, જ્યારે પૂર્વગ્રહ બંધાઈ જાય અને જ્યારે આપણું મગજ ખુલ્લું ન હોય વિચાર માટે, ત્યારે આવી અવસ્થા એને શાસ્ત્રમાં કહ્યું છે નિન્નવ. નિન્નવ આવા ભગવાન મહાવીરના કાળમાં પણ કંઈક 363 કે એટલા નિન્નવો હતા, 563 કે 300, પણ નિન્નવો હતા. નિન્નવ એટલે કે સત્પુરુષના મતથી જુદો મત ધરાવનાર. અને એ કહે છે એ વાત ખોટી અને હું કહું છું એ વાત સાચી. આવી માન્યતા સર્વજ્ઞની ઉપસ્થિતિમાં, સર્વજ્ઞ અને પૂર્ણ વિતરાગ પરમાત્મા એની હાજરીમાં પણ કહેનાર લોકો હતા. બને છે આ જીવના અનાદિકાળના સંસ્કારો છે. આના ઉપરથી વિચારવાનું એ નહીં લ્યો ભગવાનનો વિરોધ કરનાર હતા એમ બોલવાનું નથી, સમજવાનું એ છે કે આ જીવના કેવા સંસ્કાર હશે. આપણામાં તો જાણે અજાણે કંઈ નિનવપણું નથી ને. આ બહુ મોટો અવરોધ છે. પ્રભુની વાતમાં આપણને કંઈ શંકાઓ તો થતી નથી ને. એક શંકા થશે સેજ, અને ભલે બોલી ન શકીએ, કોઈને કહીએ નહીં, સમાધાન લઈએ નહીં, અને મનમાં શંકાનો કીડો તો સડવડતો હોય, તો સાધનાનો માર્ગ સ્પષ્ટ નહીં થાય. રોજ કે છે કૃપાળુ દેવ કે છે કે રોજ વિચારો, તમારા કહેલા તત્વમાં શંકા ન થાઓ, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું. અહોરાત્ર રાતમાં નદીમાં, રાત્રે ઊંઘમાં પણ વાત આવે તો પ્રભુ તારી વાતમાં મને ક્યારેય શંકા ન થાય. આવું નિનવપણું તો મારામાં નથી ને. હું વાત કરું છું, હું આ ગુરુને માનું છું, આ ગુરુને માનું છું, આ ગુરુને માનું છું, આ મતને માનું છું, જે મતને માનતો હું માન, પણ તને ક્યાંય આવી શંકા તો નથી ને. ગીતાની અંદર સરસ વાત ભગવાને મૂકી, અર્જુનને કહે છે સંશય આત્મા વિનશ્યતિ. ગમે તેટલું જ્ઞાન ઊંચામાં ઊંચું પીરસવામાં આવે, પણ જીવ પોતાનો મતાગ્રહ છોડ્યા વિના જો એ જ્ઞાનને પકડે તો એનો મતાગ્રહ જ એને નડવાનો છે, જ્ઞાન ફળીભૂત નહીં થાય. ઊંચી વાત નહીં પકડાય. પોતાના આગ્રહથી શંકાનો કીડો છે અને જેની પાસે વાત કરશે ત્યારે શું કરશે, ડાપણ પોતાનું કહેશે કે આમ કીધું પણ હું આમ માનું છું. વાત ઊંચી કહીએ કે ભગવાને આમ કીધી, ગુરુદેવે આમ કીધું, બોધમાં આજે આમ આવ્યું, સ્વાધ્યાયમાં આજે આમ આવ્યું, પણ હું તો આમ માનું છું. હું ગમે ત્યાંથી આગળ પડતો થઈ જશે. આ નિનવપણું તો નથી ને, આ સંશયની ભૂમિકા, આ શંકાની ભૂમિકા. આખી આત્મસિદ્ધિ આશંકાને સમાધાન ઉપર લીધી કૃપાળુ દેવે. આખી આત્મસિદ્ધિ અને અધ્યાત્મ દર્શનની આ એક વિશેષતા છે. તમે જુઓ ઉપનિષદો શેમાંથી આવ્યા, શિષ્યના પ્રશ્નથી. અથા તો તત્વ જિજ્ઞાસા, અથા તો ધર્મ જિજ્ઞાસા. શિષ્ય પ્રશ્ન કરે કે પ્રભુ આ એટલે શું, ધર્મ એટલે શું, પરમ તત્વ એટલે શું, ઈશ્વર એટલે શું, અને એમાંથી ગુરુ એને સમાધાન આપે, એમાંથી ઉપનિષદ શરૂ થયા. ગીતાની અંદર મોહ એટલે શું, અજ્ઞાન એટલે શું, કર્મ એટલે શું, આ બધા કર્મ વિકર્મના પ્રશ્નો આવ્યા. અર્જુન પ્રશ્નકાર છે, ભગવાન સમાધાન આપે છે. ભગવતી સૂત્રની અંદર ગૌતમ સ્વામી 36,000 પ્રશ્ન પૂછે છે અને સાધ્વી જયંતી પણ પ્રશ્ન પૂછે છે. એટલા આચાર્યો ભગવાનને પ્રશ્ન પૂછે છે સમવસણની અંદર. એવું સમવસણ રચેલું છે, એની અંદર બેઠેલા શ્રાવકો સાધુઓ એ ભગવાનને, ગણધરો ભગવાનને પ્રશ્ન પૂછે છે કે પ્રભુ આ સામાયિક કરવાથી શું લાભ થાય, રોજ જીન દર્શન કરવાથી શું લાભ થાય, સાહેબ પ્રતિક્રમણ શા માટે કરવું. સાદા સાદા પ્રશ્નો. સાહેબ કયા કર્મો કરવાથી જીવ નરક ગતિનું આયુષ્ય બાંધે, સાહેબ કેવા કર્મો કરવાથી આયુષ્ય તૂટે, આવા પ્રશ્નો કોણ કરે, ગણધર જેવા. પ્રભુ પાસેથી સત્ય શું છે, આપણે માની લીધેલું તો કંઈક હશે પણ એમાં આપણે સ્પષ્ટતા કરવી છે, આપણી માન્યતાના આધારે ચાલવું નથી. ભગવાન શું કહે છે, સર્વજ્ઞ શું કહે છે, કેવડી શું કહે છે. તો તે સમયે એટલી સરસ વ્યવસ્થા છે, આખું ભગવતી સૂત્ર એ પ્રશ્નોત્તરીના રૂપની અંદર થયું છે. બધા જ શાસ્ત્રો જગતની અંદર રચાયા છે અધ્યાત્મના, એ શાસ્ત્રનો આધાર શિષ્યની જિજ્ઞાસા. પ્રશ્ન કોણ કરી શકે, જિજ્ઞાસુ જીવ હોય તો જ પ્રશ્ન થાય. બીજો મફતની ઉડામણી વાળો આવે, ગમે તે પ્રશ્ન પૂછે પોતાની બુદ્ધિમત્તા દેખાડવા, પોતે બહુ ડાયો છે, બહુ ભણેલો ગણેલો છે, એવા બતાવવાવાળા પ્રશ્નો પૂછનારા હોય છે. આમ હાથ ઊંચો કરે અને એના એ પ્રશ્નો બધી જગ્યાએ પૂછતા હોય પાછા ચારે બાજુ. એટલે આપણને એમ થાય કે મોટો બેવકૂફ છે, કેમ કે કેટલાય જવાબ મેળ્યા હતા અને જવાબ તો કંઈ મેળ્યો નથી કંઈ, પણ એનો પ્રશ્ન ઊભો છે. ભલે જવાબ જેને દેવો એ દે, એને સમાધાન નથી, એનો પ્રશ્ન તો ઊભો જ છે. મહારાજ આવ્યા નથી કે પ્રશ્ન કર્યો નથી, અને કયો કરે તો આપણે ઊભો થાય ત્યાં કહી દેવો કે હમણાં આ પ્રશ્ન પૂછવાનો છે, આની પાસે બીજું કાંઈ છે જ નહીં. કારણ કે એનો પ્રશ્ન બુદ્ધિમાંથી, અહમમાંથી, પોતાના માન કસાઈમાંથી પ્રશ્નો આવ્યો છે, જિજ્ઞાસામાંથી નથી આવ્યો. એ સાધના કરે છે અને મૂંઝાયો છે, એને મૂંઝવણ થઈ છે અને જિજ્ઞાસા થાય કે વસ્તુનું સ્વરૂપ શું, અને એમાંથી પ્રશ્ન નથી આવ્યો. એ પ્રશ્ન સમજાઈ જાય, પકડાઈ જાય કે આ જિજ્ઞાસુમાંથી પ્રશ્ન છે. સમ્યક દર્શન ક્યારે થાય, જિજ્ઞાસામાંથી પ્રશ્ન આવે તો. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સંકિતને વર્તે અંતર શું. તો પામે સંકિતને, તો એટલે કે જો જીવ જિજ્ઞાસુ હોય અને એને સદગુરુનો બોધ મળે. બોધ સદગુરુનો મેળ્યો શેમાંથી, જિજ્ઞાસામાંથી. એની જિજ્ઞાસા હતી અને બોધ મેળ્યો તો પરિણામ શું આવ્યું, સમ્યક દર્શન અને અંતરશોધ થાય છે. અધ્યાત્મની શૈલી બહુ અસલ વિશદ શૈલી છે, લોક શૈલી નથી આ. એટલે એને લૌકિકમાં ક્યારેય ખેંચી જવું નહીં. અહીંયા કહે છે કે સદગુરુ ચરણને એટલે એનો ઉપદેશ સાંભળવો, એમનો બોધ મેળવવો, પણ એનું સેવન કરવાનો અર્થ એ જ કે પોતાની માન્યતા, પોતાનો આગ્રહ, પોતાનો મત એને ઢીલો મૂકી દેવો. એ વાત કરી છે અને દાખલા પણ મુનિશ્રીએ તો જબરજસ્ત બધા ક્યાંક ક્યાંકથી દીધા કરે. ઓલે વાંદરાના દાખલો આપ્યો છે. કેવો આપ્યો છે? એક તો વાંદરો, એમાં શું થયો? દારૂ પીધું અને પછી એના મગજ એને ભૂતનો સંચાર થયો, વિછી કર્યો અને પછી ભૂતનો પ્રજોડ વેડગ્યું. તો આ વાંદરો શું ન કરે? એ શું બતાવે છે કે આવો જીવ મતારથી હોય, એક તો અહમમાં છે જ અને એની અંદર કંઈક ભણ્યો હોય અને ચાર જણાએ કીધું હોય પૂછ પૂછ, તારા જેવો તો કોઈ નથી, આવા ભાઈબંધ મેળા હોય, શું થાય? સરસ કહે છે. અને એથી વિપરીત દ્રષ્ટાંત કેટલું સરસ આપ્યું છે. જનક મહારાજાને મળવા જાય છે. કોણ આવે છે મળવા? સંન્યાસી. અને જનક મહારાજા કહે છે અને કહે છે, જાઓ એને કહો કે બધા શસ્ત્રો મૂકીને આવો. સંન્યાસી વિચાર કરે છે, પણ સંન્યાસી છે એને પકડાય છે કે ઓહો, હું કેટલા બધા શાસ્ત્રોના જ્ઞાન સાથે આવ્યો છું, એટલે મારા મગજની અંદર શાસ્ત્ર વાંચનનું અભિમાન છે, એટલે વાદ વિવાદનું જોર છે. મને એમ થયું કે આ જનક મહારાજા સંસારમાં છે, રાજ ચલાવે છે, મિથિલાના અધિપતિ છે અને આને લોકો જ્ઞાની કહે છે. આ વાતમાં શું ભાલ છે? લાવ હું જઈને એનો આજ પરીક્ષા કરું. એટલે આવ્યો છે બધી પ્રકારનું જ્ઞાન ભેગું લઈને, બધા શાસ્ત્રોનું. અને જનક મહારાજાને આ ખ્યાલ આવી જાય છે કે જે આવ્યો છે આ જિજ્ઞાસુ નથી, આવ્યો છે આત્માર્થી પણ મતાર્થી આવ્યો છે. પંડિતાએ બતાવવા આવ્યો છે. એને કહ્યું કે હું એને મળવા માગતો નથી, બધું છોડીને આવ. ત્યાગી દઈ નિજ પક્ષ. સંન્યાસી હો ભલે આવ, પણ તારો પક્ષ છોડીને આવજે. જો તારી જ્ઞાની પાસે જ્ઞાન મેળવવાની ઈચ્છા હોય તો પોતાનો પક્ષ. આ સંન્યાસીનો પક્ષ એ શસ્ત્ર અને શાસ્ત્રની ભાષામાં આવી ગયું. એનો પક્ષ હતો સંન્યાસીનો પક્ષ શું હતો? શાસ્ત્રનો અભિગમ, શાસ્ત્રનો અભિમાન, એનો પક્ષ હતો. તો તારો પક્ષ છોડીને આવ. કેટલી સરસ વાત કરી છે. તો સાહેબ શાસ્ત્રો ન વાંચવા? જ્ઞાનીને સમજવું છે, જ્ઞાની નથી મેળા ત્યાં સુધી સમજણ શરૂ થાય છે જ્ઞાનીના બોધથી, તો શાસ્ત્રો વાંચવા કે ન વાંચવા? શું કામ વાંચવા? આગળ
કરવાની તો આત્મા છે. વાત સાચી, મારી પાસે તલવાર તો નથી પણ તલવાર કરતા પણ વધારે ભયંકર શસ્ત્રો મારી પાસે છે. શસ્ત્રો જનક વિદેહી કંઈ પણ કહેશે શાસ્ત્રો દ્વારા વિરોધ કરીશ. તમારી જાણ હશે તો ટ્યુનિંગ નહીં થાય. સદગુરુ કહેશે તે તુરત તમે કહેશો કે સાહેબ આ પ્રમાણે, અને તેઓ એ કહે કે તમે વાંચ્યું તેનો અર્થ છે તો તમે નહીં વિચાર છે. વિચાર કરતા કરતા થઈ જાય છે. જનક વિધેય પાસે પહોંચ્યા. જનક વિધેયે સ્વાગત કર્યું, સ્વીકાર કર્યો અને પોતાનાને બેસાડી તેમને નમસ્કાર કર્યા. જનકજીએ કહ્યું કે જે ત્યાગ ભલ ન શકે તેઓ મત માન્યતા ત્યાગ પે કર્યો છે.
આપો બાજુમાં.
સત્યને જીવનમાં જીલવું અને સત્યને સ્વીકારવું એ જીવનમાં તાકાત માગે છે. ખલીલ જિબ્રાને કહ્યું કે સત્યને ઘરેણા ન પહેરાવશો, વાઘા ન પહેરાવશો, સત્યને શબ્દમાં ન મળશો. જો તેને મળશો તો સત્ય સત્ય નહીં રહે. વ્રત ઉપવાસ થઈ શકશે. સંવત શિખર પાલિતાણા ચાર ધામ યાત્રા કરવા જઈ શકશો. 68 તીર્થ કરી શકશો. એ સહેલું છે આ કરવું, સહેલું છે આ કરવું, પણ પોતાનો પક્ષ છોડવો અત્યંત મુશ્કેલ છે. સદગુરુ પાસે જાઓ તો તૈયાર થઈને જાઓ. તૈયાર થઈને એટલે પોતાનો પક્ષ છોડીને. એ નિષેધાત્મક સિદ્ધાંત અને વિધેયાત્મક રીતે વિનયયુક્ત થઈને ગુરુ પાસે જવું. વિનય મોટી મૂડી છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે વિનય મૂલો ધમો. વિનય એ ધર્મનું મૂળ છે અને મોક્ષની પ્રાપ્તિ પણ વિનયથી જ થાય છે. પ્રશમરતિ શાસ્ત્રમાં પૂજ્ય ઉમાશંકરજી મહારાજે કહ્યું છે કે વિનયનું ફળ સુષુષા એટલે કે ઉપદેશ સાંભળીને ઈચ્છા છે. સુષુષાથી શ્રુત જ્ઞાન એટલે કે આગમબોધ પ્રાપ્ત થાય છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિની આશરો સંવર થાય છે એટલે કે નિરોધ થાય છે. સંવરથી તપ કરવાનું સામર્થ્ય પ્રગટે છે. તપથી કર્મ નિજરા થાય છે. કર્મ નિજરાથી ક્રિયાની નિવૃત્તિ થાય છે. ક્રિયા નિવૃત્તિથી અયોગ અવસ્થા થાય છે. યોગ નિરોધથી સંસારનો અંત થાય છે અને તે મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
મીરાએ ગાયું છે, ભવસાગર અબ સુક ગયો હૈ, સંસાર સાગર સુકાઈ ગયો. અને તમે એમ કહો છો કે ભવસાગર તરવો છે તે મુશ્કેલ છે. અને મીરા કહે છે કે ભવસાગર રહ્યો જ નથી, સુકાઈ ગયો છે. ફિકર રહી નહીં તરણ કી, તરવાની ફિકર હવે રહી જ નથી. મીરાને કોઈએ પૂછ્યું કે આટલી બધી મસ્તી તારામાં આવી ક્યાંથી, તે કંઈ દવા ખાધી, શું થયું તને? મોહે લાગી લગન ગુરુ ચરણ નથી, મને તો ગુરુના ચરણોની લગન લાગી ગઈ છે. હવે કોને ચિંતા છે ભવસાગરની અને કોને ચિંતા છે સંસારની? આ ભક્તિ માર્ગ જતાં ગુરુ મળ્યા, ગુરુએ અમને અમારી ઓળખાણ કરાવી. વિનયયુક્ત ભક્તિથી છલકતા હૃદયે સદગુરુના ચરણની ઉપાસના કરી. ચરણની ઉપાસના એટલે આજ્ઞાની આરાધના. આજ્ઞાની આરાધના સિવાય વિરાધના થાય નહીં.
પોતાનો પક્ષ ત્યાગી દઈને જે અજ્ઞાની આરાધના કરે છે તેને શું લાભ થાય છે, શું મળે છે? પામે તે પરમાત્મા, તે પરમ તત્વને પામે છે. નિશ્ચય વ્યવહાર ઉપાદાન નિમિત્ત દ્રવ્ય ગુણ પર્યાય ઉત્પાદ વ્યય ધ્રુવ કર્મ માર્ગણા ગુરુસ્થાનક લેસિયા, આ બધા મર્મોની પ્રાપ્તિ થાય છે. તેના કરતાં વિશેષ વાત ધ્યાન સમાધિ છે. સાધના કરતાં શ્રેણીની રચના કરે છે, એનાથી વધારે કર્મનો ક્ષય કરે છે. વૃત્તિઓને તે શાંત કરે છે, પોતાના સ્વભાવમાં ઠરે છે. પામે તે પરમાત્મને. અને છેલ્લી વાત, નિજ પદનો લે લક્ષ, ત્યારે તેને પોતાનું લક્ષ આવે છે. તારે કડીઓ મળીને એક ગાથા, તાર અંશ જુદા જોયા. પહેલું સેવે સદગુરુ ચરણને એક, કેવી રીતે? તો ત્યાગી દઈને પક્ષ, એ બીજું શું થાય? તો પામે તે પરમાત્મને, ત્રીજી વાત થઈ. અને છેવટે શું થાય? ત્યારે જે પોતાનું પદ છે એ તેને પ્રાપ્ત થાય. એને ખબર પડે કે હવે મને મારું ઘર મળ્યું, ત્યારે તે પોતાના ઘરમાં પગ મૂકે છે. એક ભક્ત દાસ રણછોડે ગાયું છે.
દાસ રણછોડે ઘર સંભાળ્યું, જડી ઊંચી ને ઉઘાડ્યું તાળું. દાસ રણછોડે ઘર સંભાળ્યું, નીચ પદની આત્મપદની ખબર પડી. જડી કૂંચી ને ઉઘાડ્યું તાળું. આ મજબૂત મોહનું તાળું, માયાનું તાળું, આસક્તિનું તાળું, મમત્વનું તાળું લાગ્યું છે. દાસ રણછોડને સદગુરુએ જ્ઞાનની કૂંચી આપી અને મોહનું તાળું, માયાનું તાળું, વાસનાનું તાળું ખોલી ગયું. પછી શું થયું? થયું ભોમંડળ અજવાળું, અંદરમાં અજવાળું અજવાળું થઈ ગયું. જ્ઞાનનો પ્રકાશ રેલાઈ ગયો, અંધકાર મટી ગયો અને અજવાળું થયું. દિલમાં દીવો કરો રે દીવો, આવો દીવો સદગુરુની પ્રાપ્તિથી થાય. ફરી ભલામણ કરું છું, 9 થી 19 ગાથાઓ ગુચણ ભરી છે. તમને ઘણા પ્રશ્નો ઉઠશે, એ પ્રશ્નો જ્યારે ઉઠે તે નોંધજો, પણ કશો નિર્ણય ન કરતા. લડશો નહીં મારી સાથે, પણ પ્રેમથી ઉકેલ કરશું. બાયો નહીં ચડાવવાની, પ્રેમથી પૂરું કરશું. 1000 વખત પૂછશો તો મને રીસ નહીં ચડે. બધા જ પ્રશ્નો પૂછજો, પણ જે કંઈ સમજો તે સાચું જ સમજો. નહીં તો અખાએ કહ્યું છે કે ગાલનું ઓસડ આંખે ઘસ્યું તેવું થાય. 9 થી 19 ગાથામાં માર્ગ છે, આખો નેશનલ હાઈવે છે. આ માર્ગે ચાલે તો કોઈની તાકાત નથી કે રસ્તે જતા રોકી શકે. ધન્યવાદ આટલે ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલ પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
નવમી ગાથાની સામાન્ય ચાર પદના અર્થ પહેલી દ્રષ્ટિએ એટ ફર્સ્ટ સાઇટ એ અહીંયા પ્રારંભમાં આપી દીધા. નવમી ગાથાનું વિવરણ હવે પછીના પ્રવચનમાં આવશે. આ તો આઠમી ગાથા પૂરી થઈ એટલે નવમીનો પ્રારંભ કરી દીધો. સમયની જે કાંઈ અનુકૂળતા ત્યાં હતી એ પ્રકારે મુનિશ્રી પ્રવચનો ચલાવે છે. પણ નવમી ગાથાની અંદર ચારેય ચરણના આશય, એનો હેતુ, એનું મહત્વ સમજાવી દીધું. સાધનાની શરૂઆત ક્યાંથી? સદગુરુથી, સદગુરુના બોધથી, સદગુરુના ચરણ એટલે આજ્ઞાથી. સદગુરુ જે કહે છે ત્યાંથી શરૂઆત થાય. અનંતકાળથી પોતે અજ્ઞાનમાં આથળ્યો છે તો શરૂઆત જ્ઞાનથી થાય કે અજ્ઞાનથી થાય? જ્ઞાનથી. તો જ્ઞાન, જેને જ્ઞાન પામ્યા છે એવા સદગુરુ, એના બોધથી, એના ઉપદેશથી શરૂ થાય. પછી કહ્યું કે જ્ઞાનથી થાય, પણ શું કરે? એના જ્ઞાનની, એની આજ્ઞાનું આરાધન કરે અને ત્યાગી દઈ. હવે જો સદગુરુનો બોધ સાંભળવો છે અને પોતાની અનાદિકાળનું અજ્ઞાન છોડવું નથી તો નહીં ચાલે. એટલે બીજા પદની અંદર કીધું કે તારે સેવા કેવી રીતે કરવી સદગુરુની? તો મમત્વ ઊભું રાખીને સેવા કરવી, નિર્ણયપણું ચાલુ રાખી અને સદગુરુની સેવા કરવી? તો કે આ સેવાનો પ્રકાર નથી. સદગુરુની સેવાનો પ્રકાર એક જ છે. જ્ઞાનીની સેવા એક જ રીતે થઈ શકે. કઈ રીતે? બસ પોતાનું છે. કૃપાળુદેવે આ વાક્ય સાધુ પત્રમાં લખ્યું કે જેણે કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તેણે પહેલા હું કંઈ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચય કરીને પછી જ્ઞાનીના શરણે જવું. હવે આ પત્રમાં આવી ગયું અને આપણે વાંચી લીધું ને કહીએ દીધું. પણ કેટલું મહત્વનું વાક્ય મૂક્યું કે જેને કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તેણે હું સર્વપ્રથમ હું કંઈ જાણતો નથી તેવો પ્રથમથી દ્રઢ નિશ્ચય કરી અને પછી જ્ઞાનીના શરણે જવું. આવી રીત, આવું રહસ્ય, આવી ચાવીઓ વચનામૃતના પત્રે પત્રની અંદર શબ્દે શબ્દમાં ભરી છે. પકડાવવું જોઈએ. દ્રષ્ટિ ખુલી જાય એટલે આખું જ્ઞાન ખીલી જશે. એમ આપ્યું છે તો અહીંયા આત્મસિદ્ધિમાં બધી વાત મૂકી દીધી છે. પત્રો તો હજાર લખાયા છે પણ આત્મસિદ્ધિ તો એક જ લખવી છે શાસ્ત્ર રૂપે, અને શાસ્ત્ર રૂપે લખવી છે એટલે સંપૂર્ણ જ હોય. શાસ્ત્ર કદી અધૂરું ન હોય, અપૂર્ણ ન હોય. અને માર્ગમાં એમણે પોતે જ પ્રતિજ્ઞા કરી કે ભાખ્યો અત્ર અગોપ્ય. હવે અમે કંઈ છુપાવતા, કંઈ બાકી રાખતા નથી, કંઈ થોડુંક અમારી પાસે રાખીને તમને કહીએ છીએ એવું પણ નથી. અગોપ્ય પ્રગટ કરી દેવો છે, જેવો છે તેવો, જેમ છે તેમ, જેમ અમે જાણ્યો છે તેમ તમને ખુલ્લે ખુલ્લા કહી દેવો છે. ભાખ્યો અત્ર અગોપ્ય પ્રતિજ્ઞા છે. અને પ્રતિજ્ઞા છે એટલે છેલ્લે કહે છે કે નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય. આ અમારું નથી, અગોપ્ય કીધું છે એટલે અમારી પાસે નહીં, પણ અત્યાર સુધીના થયેલા તમામ જ્ઞાનીઓનો આ નિશ્ચય છે એ અહીંયા કહ્યો છે. આ આત્મસિદ્ધિ છે. અદ્ભુત શાસ્ત્ર છે. હજારો વર્ષની અંદર શાસ્ત્રો ઘણા લખાયા છે પણ કોઈ નહીંથી લખાયા છે. કોઈ આત્મા માટે, કોઈ કર્મ માટે, કોઈ આશ્રવ માટે, કોઈ સંવર માટે, કોઈ મોક્ષ માટે લખાયા છે. ના નથી, બધા સરસ છે, ઉત્કૃષ્ટ છે. એક એક વિષયની વસ્તુની છણાવટ કરીને ગીતાર્થ જ્ઞાની પુરુષોએ ખૂબ લખ્યા છે. પણ સર્વના સામાન્ય વાતક માર્ગ નથી બતાવ્યો કોઈએ. જે બધાએ લખ્યા તત્વો સમજાવ્યા, પણ આ તત્વોને મેળવવાનો માર્ગ શું? તો કોઈએ આત્મા સમજાવ્યો, કોઈએ મોક્ષ સમજાવ્યો, પણ આ આત્માને મોક્ષનો મળવાનો માર્ગ રહી ગયો. આ કૃપાળુદેવે આવીને માર્ગ બતાવ્યો કે જીનેશ્વરો માર્ગ બતાવે છે. અરિહંતની જો કોઈ મહત્તા હોય તો અરિહંત માર્ગ પ્રકાશે છે. તત્વ તો બધા કેવડી જ્ઞાનીએ પ્રકાશ્યું, અનંત કાળે અનંત લોકોએ પ્રકાશ્યું, પણ કાળે કાળે યુગે યુગે લોકોને એ માર્ગ આવરિત થઈ જાય છે. તત્વ એમને મળી છે, તત્વ શાશ્વત છે, પણ માર્ગ શાશ્વત ન થાય, એ ખંડ ખંડિત થાય, છિન્ન વિછિન્ન થાય, ભૂલાઈ જાય, લેપાઈ જાય, લોપાઈ જાય, આ માર્ગનું સ્વરૂપ છે. ચાલતા ચાલતા નવી કેડીઓ ઊભી થઈ જાય અને મૂળ માર્ગ ક્યાંય બાજુમાં રહી જાય તો લોકો પાછા કેડીએ ચડી જાય અને મૂળ એને યાદ જ ન આવે. તો એવી પ્રકારની સ્થિતિ છે. લખ્યું મોતીલાલ ભાવસારને કે તમે જાણો છો, અમે આ માર્ગની અંદર ભગવાને પ્રકાશેલા માર્ગમાં આવેલા કાંટા કાંકરા ઝાડા ઝાકરા દૂર કરવા કેટલા કષ્ટો ઉઠાવ્યા છે. તમને તો માર્ગ સીધો મળી જાય છે, અમે કેટલા કષ્ટો જન્મો જન્મની સાધના આ માટે કરી છે અને આ જન્મની અંદર હવે એક એવો યોગ આવ્યો છે અને હવે અમારે કંઈ ફરી જન્મવું નથી એવી નિશ્ચળ પ્રતિજ્ઞા છે. એટલે પછી જે શાસ્ત્ર જે સાધન હાથમાં આવ્યું સૌભાગ્યને પત્ર લખવાનું, કે સૌભાગ્ય કીધું કે અમને આપો, આપી દેવું છે. હવે સૌભાગ્યના નામે આપવું છે પણ તમામ જગતના જીવોના ભવિષ્ય જીવોના કલ્યાણ માટે આપવું છે. વિચાર તો કરો આત્મસિદ્ધિની ભવ્યતાનો, કેટલું એનું મહાત્મ્ય છે, કેવી કરુણાનો ધોધ વહી ગયો છે અને આ કાળમાં કેવો બનાવ બની ગયો છે. અપવાદરૂપ કોઈ લોકોત્તર પુરુષ આવે છે એની પ્રતિજ્ઞા છે કે સર્વસંગ પરિત્યાગ કર્યા વિના હું ઉપદેશ નહીં આપું. છતાં જે કંઈ પોતાની આ વ્યવસ્થામાં થઈ શકે કે પત્રરૂપ બોધ આપી શકાય તો પત્રરૂપ બોધ આપીને શાસ્ત્ર આપી દીધું અને શાસ્ત્ર પરિપૂર્ણ આપ્યું. આ એટલી બધી અને એ પોતે જ એ બધું સમજાવે છે આપણને. પાછું લક્ષ આપણને ના આવે લક્ષમાં, આપણને ક્યારે આ મહાત્મ્ય પકડાતું નથી. એને શબ્દો આપ્યા કે અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, તમે તો અમારા ઉપર અમાપ ઉપકાર કર્યો છે. જગતમાં તો ઘણા ઉપકારો થયા છે, ઘણાના થયા છે, પણ પ્રભુ સતસ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યું આપ. જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમાપ ઉપકાર કરનાર તમે છો. આત્માથી સૌ એમ શું તમને આપું? જગતમાં બધાએ બધું આપ્યું, ઘણું તત્વજ્ઞાન આપ્યું પણ આત્માનો આપ્યો. ષડદર્શન આપ્યા, ષડદર્શનના ભાષ્ય આપ્યા, ષડદર્શનની ટીકાઓ મળી, કેટલા ગ્રંથો કેટલા શાસ્ત્રો, પણ આત્મા મેળવવો કેવી રીતે? આ બધા દર્શનમાં જે કહ્યો છે તે લાવવો ક્યાંથી? એ કૃપાળુ દેવે આપ્યો. આ કેટલો મોટો ઉપકાર છે અને ઉપકાર શબ્દનો અર્થ શું થાય એ આપણે સમજવો પડે. અહીંયા તો કોકના બે ભાણા એવા કે આપણને ઇન્વિટેશન કાર્ડ મળ્યું તો એ આપણે કે ઘણો મોટો ઉપકાર મારા ઉપર કર્યો. દૂર ઉપકાર, લૌકિક ઉપકારને કોઈ દી લોકોત્તર ઉપકાર સાથે જોડશો નહીં, એ જ્ઞાનીની આસાધના ક્યારેય કરવી નહીં. તો સરસ કહ્યું છે કે ત્યાગી દૈનિજ પક્ષ, એણે કહ્યું પેલા સંન્યાસીને જનક વિદેય નમસ્કાર કરે છે કે ભલભલા ત્યાગીઓ જે ત્યાગ ન કરી શકે એ તે કર્યો છે. એવો ત્યાગ કરીને તમે આવ્યા, તમે વાતને સમજી ગયા, તમે મત અને માન મૂકીને અમારી પાસે આવ્યા છો. એટલે અહીંયા એને કહે છે કે મોટો ત્યાગ આપે કર્યો છે. સત્યને જીવનમાં ઝીલવું અને સ્વીકારવું આ બહુ મોટું સાહસ છે. ક્યારેક આપણને વિચાર થાય કે આપણે શું કરી શકીએ, તો આવી ક્ષુદ્રતામાંથી બહાર આવવું જરા, બહુ સંકીર્ણ થઈ ગયા છીએ આપણે રાગ દ્રષ્ટિના કારણે. આના ઉપર રાગ છે, આના ઉપર રાગ છે, આના ઉપર રાગ છે. દ્રષ્ટિ રાગનું સામ્રાજ્ય એટલું બધું છે કે એને કારણે થઈને આ સદગુરુને ગૌણ કરી નાખ્યા છે. પકડાતા નથી આ સદગુરુની મહાત્મ્ય, આની ઊંચાઈ નથી પકડાતી. અને રૂપિયે જેનું એકાની સ્થાન નથી એની પાછળ પડ્યા છે ગાંડા થઈને. એટલું બધું આ વાત એટલે કહ્યું કે ત્યાગી દઈ નિજ પક્ષ. આ નિજ પક્ષ કેટલા કેટલા રૂપમાં રહેલો છે. દ્રષ્ટિરાગના રૂપમાં પણ નિજ પક્ષ છે, એ પણ છૂટી જાય છે. અને તો કે સાહેબ આ નિજ પક્ષ છોડવાનો લાભ શું? અમે આ કદાચ બધું છોડી દઈએ, આટલું સાહસ કરીએ સત્યને ઝીલવાનું, લાભ શું? પામે તે કેટલું સરસ. આટલું નાનું વાક્યમાં કૃપાળુદેવ તો જુઓ, કે તું તારો મત મૂકીશ કદાચ નિજ પક્ષને છોડીશ તો તને લાભ શું થાય ખબર છે? પામે તે પરમાર્થને, તું પરમાર્થને પામીશ. આજ સુધી તે બધું મળ્યું પણ તને પરમાર્થ ન મળ્યો. તારા આત્માનું હિત, તારા આત્માનું કલ્યાણ શેમાં છે એ વાત ન જાણવા મળી, એ ભેદ ન સમજાયો, એ મર્મ ક્યાંય પકડાયો નહીં. બધી વાતો મોટી મોટી ઘણી થઈ અને મોટી મોટી વાતોની અંદર આહા ને ઓહો થઈ ગયું, એમાં વળે નહીં કઈ. તને અંદરની અંદર ઝકઝોર થઈ જાય અને તો કે છે શું? પામે તે પરમાર્થને નિજ પદનો લે. સાહેબ પરમાર્થ એટલે શું? તો કે તારા પદનો લક્ષ થઈ જવો, તે પોતાના સ્વરૂપનો, પોતાનું જે પદ આત્મચેતન છું હું એનો લક્ષ થઈ જવો. લક્ષ બંધાયા વિના અત્યાર સુધીની બધી યાત્રા નિરર્થક ગઈ. કેટલા કેટલા કષ્ટો સહન કર્યા પણ લક્ષ ન હોવાને કારણે એ બધું વ્યર્થ ગયું. વા સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન પર્યો. કરુણા હમ પાવત હૈ તુમકી. આહા, પોતે પોતાનો સંસાર કાપતા જાય છે અને સાથે જે સંસારમાં છે એ જીવોની કરુણા કરે છે કે અમને તમારી કરુણા આવે છે. કેમ સાહેબ, તમે તમારું કરીને વ્યા જાઓ ને, તમે મોક્ષ વ્યા જાઓ, કામ પૂરું થઈ જાય. નહીં, આ તમે જુઓ કૃપાળુ દેવની અનંતી કરુણા, વિતરાગી કરુણા. તો એક કહે છે કે પામે નિજ પદનો લે લક્ષ, પરમાર્થને પામીશનો અર્થ સમજી લે પેલા. પરમાર્થ એટલે સજ્જનતા નહીં, સારું સારું નામ ને તેમ નહીં, બધી ખોટી ખોટી વાતો નહીં. તારા પદનો તું કોણ છું, મારું સ્વરૂપ શું છે, શું સ્વરૂપ છે મારું, ખરું સ્વરૂપ શું છે, આ પરમાર્થનું મૂળ છે. પરમાર્થ સમજવો એટલે કોઈ પંથ સમજવો, કોઈ માર્ગ સમજવો, કોઈ શાસ્ત્ર સમજવા, એ પરમાર્થ નથી. પોતાના સ્વરૂપ તરફ લક્ષ થવું અને પોતાનું સાચું સ્વરૂપ શું છે, હુ એમ આઈ, આ જુદી પકડાય. સર્વથી ન્યારો છે આ, આ બધા સંયોગોથી પર છે. આ જગતમાં જે કાંઈ છે એ બધા સંયોગો છે અને સંયોગો છે એ માત્ર ભ્રાંતિ છે. આ એટલે જગતગુરુ શંકરાચાર્યજી કહ્યું એમ, મિથ્યા છે, માયા છે. આ માયામાં તું રોકાઈ ગયો છું, એમાંથી તને તારા સ્વરૂપનો લક્ષ થશે કે આ બધાથી હું ભિન્ન છું. જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ તારું સ્વરૂપ છે. આ અંદરથી ચમકાર થવો જોઈએ કે મારું સ્વરૂપ અસંગ છે. સંગીપણું આવ્યું ત્યાં હું નથી, સંગીપણું આવ્યું ત્યાં હું નથી. તો મને સુખ કલ્યાણ વગેરે આના સંગમાં છે, આ સંગમાં છે. જ્યાં સુધી સંગીના જોડાણથી મને સુખ છે, આવી પણ માન્યતા જાણે અજાણે અંદર રહીએ કે સાધનથી સુખ છે, પદાર્થથી સુખ છે, સ્વજનથી સુખ છે, સંયોગોથી સુખ છે, સંબંધોથી સુખ છે, તો પણ તારું અસંગ સ્વરૂપ તને લક્ષમાં આવ્યું નથી. સંકેતનું લક્ષણ મૂળ માર્ગ સાંભળો જીનનો. જીનેશ્વરે કહ્યું છે તે કે જાણ્યો સર્વેથી ભિન્ન. સર્વેથી એટલે જેની સાથે હું જોડાયેલો છું, જેની વચ્ચે છું, જે સંબંધોના જગતમાં જીવી રહ્યો છું, જે સંઘમાં સપડાયો છું, જે સંયોગના સાથમાં હું જીવી રહ્યો છું, એ બધાથી ઉપર છું. વારંવાર એને વેદન થયા કરે, કેમ કે હું ભિન્ન છું. તો ભિન્ન છું એટલે શું છો? તો હું અસંગ છું. કહ્યું ભગવંતે સંકિત તેહને રે, દર્શન તેહને રે, જેનું બીજું નામ સંકિત. સંકિતની એટલી ચર્ચાઓ કર્યા કરે પણ મૂળ વાત પકડમાં નથી આવતી કે બધી વ્યાખ્યા મૂકને, 10 વ્યાખ્યા 12 વ્યાખ્યા આમ કીધું છે ને, આટલી પ્રકૃતિનો ક્ષય થાય ને, આની શ્રદ્ધા હોય તો સંકેત બધું બરોબર છે. એ બધું સાઈડ બિઝનેસ છે. એ બધી વ્યાખ્યાઓ ખોટી નથી, અપેક્ષાએ સમજવાની છે, અનેકાંત છે. આણે આમ સંકેતની વ્યાખ્યા કીધી, આણે આમ કીધી છે. અમારા ઉપર શ્રદ્ધા થાય તો સંકેત છે, સદગુરુની શ્રદ્ધા થાય તો સંકેત છે, એની કૃપા દ્રષ્ટિ છે તો સંકેત છે. આ બધા વાતો બધી આ મૂળ વાતને મદદરૂપ થાય તો સાચી, નહીં તો નહીં. અપેક્ષાએ છે, એકાંતે નથી. આ એકાંતે છે, આ સંકેત કૃપાળુદેવ સમજાવે છે. એ સમ્યક એકાંતાને કહેવાય છે કે અનેકાંતિક માર્ગ પણ સમ્યક એકાંતની પ્રાપ્તિના હેતુથી કયો છે, અને તે સમ્યક એકાંતની પ્રાપ્તિ થાય તો જ, નહીં તો અનેકાંત પણ નિરર્થક થઈ જશે. મલુકચંદને કહ્યું છે, અનુપચંદ મલુકચંદને, કે શું આ બધું લઈને બેઠા છો? અદ્ભુત વાત છે. કૃપાળુદેવની વાત કરવા બેસીએ તો સમયનું માપ રહેતું નથી અને દિવસોના દિવસો ચાલ્યા જાય, પણ અદ્ભુત છે. ભાગશાળી છીએ આપણે બધા કે આપણને આવો પરમ પુરુષ આ કાળે મળ્યો છે અને એનો યોગ થયો છે. હવે તો આપણે ઓળખાણ જેટલી કરીશું, જેટલું આપણું આયુષ્ય, જેટલો આપણો ક્ષયોસમ અને જેટલી આપણી ચિત્તની નિર્મળતા, હૃદયની પવિત્રતા અને પૂજ્યતાના ભાવ સાથે પ્રભુને ઓળખવા માટે બીજું કોઈ સાધન નથી પાછું એના વચનામૃત સિવાય. લાવો શ્રીમદ નું જીવન ચરિત્ર મારે વાંચવું છે. અરે વાંચી લે તું શ્રીમદ નો બોધ, એ જ એનું જીવન ચરિત્ર. જ્ઞાન સ્વરૂપમ નિજ બોધ રૂપમ, જ્ઞાની પુરુષનું ચરિત્ર જ્ઞાની પુરુષનો બોધ છે. એટલે પાછું વળી આને લખ્યું છે, આને લખ્યું છે, આને લખ્યું છે, મેં આનું વાંચ્યું, મેં આનું, જેનું વાંચ્યું એનું વાંચ ને, બધામાંથી જો આ ન મળે તો એ બધું વાંચ્યું ફોક થઈ જશે. એટલે અહીંયા નિજ પદનો લે લક્ષ, બસ આ સૌથી મહત્વ, કે સાધનાની શરૂઆત ક્યાંથી થાય, કે જેને પોતાના નિજ પદનો લક્ષ બંધાય ત્યાંથી સાધનાની શરૂઆત થાય. એટલે કહ્યું 299માં કે લક્ષ બંધાઈ જાય પછી જે જે કંઈ ક્રિયા કરવામાં આવે તે સફળ છે, નહીં તો એ સમ્યક દ્રષ્ટિનું કારણ બનતી નથી, નિરર્થક થશે. તો આ મળ્યું અને શું થયું, તો પેલા ભજન દાસ રણછોડનું મૂકી દીધું. મુનિશ્રી છે ને એ 6 દર્શનના પારંગત છે અને બધા સંતોનો ને બધા ઇતિહાસથી બધે બહુ પરિચિત છે. એટલે આત્મસિદ્ધિના વિવરણમાં એને પણ કૃપાળુદેવની જેમ વર્તમાન જે કાંઈ છે એ દાસ રણછોડના ભાવમાં, કે ભાઈ મેં ઘર સંભાળ્યું, મને મળી ગયું ઘર, જડી કૂંચીને ઉઘડ્યું તાળું, બધી વાસના તૃષ્ણા આસક્તિ મમત્વ માયા મોહ એના બધા તાળા હતા મારા શરીરને, એ બધા ઉઘડી ગયા. પણ શું થયું, તો ભોમંડળમાં થયું, આઠે કોઠે દીવા થયા પ્રભુ, ભોમંડળમાં થયું. આ દેશી ભજન છે પણ એના શબ્દોમાં કેવો ભોમંડળ અજવાળું, ભોમંડળને પિંડે તે બ્રહ્માંડે, આખા બ્રહ્માંડમાં જેમ સૂર્ય ઉગે અને અજવાળું થાય એમ અંદર જ્ઞાનનો સૂર્ય પ્રકાશિત થયો, બોધનો પ્રકાશિત થયો. ઓહો, બધો અંધકાર ટળી ગયો, વાસનાનો મતનો માન્યતાનો બધો દૂર થઈ ગયો. એ વાત કરીને કહે છે કે ફરી કહે છે કે તમારે જે પૂછવું હોય તે પૂછજો. મુનિશ્રીએ કઈ અવસ્થામાં કીધું છે કે 1000 વાર મને પૂછશો તો વાંધો નહીં કરો, પણ તમે સત્યને સમજો. એક વાર સત્ય સમજાશે, એક વાર સત્યની સાથે જોડાશો, ઝીલશો, તો પછી સાધના સરળ થઈ જશે, તમારો રસ્તો કોઈ રોકી શકશે નહીં. ભલે એક જન્મ ઓછો પડે પડે, અનંત ગયા છે એની કાંઈ ચિંતા નથી. પોપટલાલ જેવી શ્રદ્ધા થવી જોઈએ કે કૃપાળુદેવ પ્રશ્ન કરે કે અમે તમને મળ્યા અને તમે અમને અમારા અનુયાયી થઈ ગયા, અર્પિત થઈ ગયા, તો અમારાથી તમારું કલ્યાણ ન થાય તો જવાબ દીધો કે સાહેબ એક ભાવ વધારે અનંત કાયદા છે, તમારાથી જ થશે એવી દ્રઢ શ્રદ્ધા છે. આવો ભાવ જીવનની અંદર જાગી જાય તો કે કોઈ રસ્તો રોકી શકે એમ નથી. આવી અદ્ભુત સાધનાની શરૂઆતની આ ગાથા, એનું થોડું વિવરણ વધારે આવશે, પણ 4 પદ બધા બદલેજો કે સદગુરુનું સેવન કરવું એટલે એની આજ્ઞા ઉપાસવી, અને એનું શરત એ છે કે પોતાની માન્યતાને ગૌણ કરવી, અને તો એનો લાભ એ છે કે પરમાર્થને પામશે, અને પરમાર્થનું સ્વરૂપ એ છે કે પોતાનું પદ શું છે, નિજ પદ એનો લક્ષ થશે. નિજ પદનો લક્ષ ન થાય પરમાર્થ નથી, નિજ પદનો લક્ષ ન થાય તો એ પરમાર્થ નથી. એ વાર્તા થઈ ગઈ બધી, આવી ઘણી કરી સ્વરૂપ આપણને એક એક ગાથામાં આવું આવે છે અને આટલી ગંભીરતા મુનિશ્રી મૂકે છે, જ્યારે વાંચીએ ત્યારે ખ્યાલ આવે છે. સારું છે, એટલે જ દામાણી સાહેબે કીધું હતું કે જોજો આ સ્વાધ્યાય વર્તુળવાળા બધા આ વાંચે, બહુ એમની ઈચ્છા હતી અને એમના સુપુત્રોએ આ પ્રભાવના કરતી હતી. આપણે આજે વાંચનમાં લીધું છે, જોઈએ જેટલું આપણું યોગ્યતા હશે એટલે આપણું કલ્યાણ થશે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. ઓમ.